समयसार भगवान कुनकुंदाचार्य रचित, समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં બંધ અધિકારમાં ગાથા 266 સુધી સ્વાધ્યાય થયો છે। 266 ગાથામાં એ વાત આવી કે હું પરને બંધાવું છું કે પરને મુકાવું છું કે પરને દુઃખી કે સુખી કરું છું, એવા અધિવસાન છે તે પરભાવ છે કે પરમાં વ્યાપાર નહીં કરતા હોવાને લીધે, એટલે કે પરમાં કાંઈ કરી શકતા નથી, તેથી તે મિથ્યારૂપ છે અને એનાથી પોતાને નુકસાન થાય છે, પોતાને અનર્થ છે। હવે પૂછે છે કે અધ્યવસાય પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી, કેમ કે અગાઉની ગાથામાં ટીકામાં એમ સમજાવ્યું હતું કે એ પોતાની અર્થક્રિયા કરી શકતા નથી। જે અધ્યવસાન છે એ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરી શકતા નથી, તેથી એ મિથ્યારૂપ છે। તો હવે ગાથા 267માં એ વાતને વધારે વિસ્તારપૂર્વક સમજાવે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી, અને કુનકુંદાચાર્ય ભગવાન ગાથા 267માં એ સ્પષ્ટ કરતા કહે છે, અધ્યવસાન નિમિત્તમ જીવા બધ્યંતે કર્મણા યદિહી મુચ્યંતે મોક્ષ માર્ગે સ્થિતાશ્ચ તત કિમ કરોષી ત્વમ। ગુજરાતીમાં ગાથા છે। સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જ્યાં, અને મોક્ષ માર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા। ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે હે ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે, યદિહી અધ્યવસાન નિમિત્તમ જીવા કર્મણા બંધતે, અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે, જ મોક્ષ માર્ગે સ્થિતાહ ઉચ્યંતે, તો તું શું કરે છે। તદ ત્વમ કિમ કરોશી, એટલે કે તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો। એ ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે, તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે હું બંધાવું છું મુકાવું છું એવું જે અધ્યવસાન છે, તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા મૂકવા મુક્ત કરવા છોડવા તે છે, પરંતુ જીવ તો આ અધ્યવસાનનો સદભાવ હોવા છતાં પણ પોતાના સ્વરાગ વિતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, નથી મુકાતો. હું બંધાવું છું, મુકાવું છું એવું જે અધ્યવસાન છે, એવા અધ્યવસાનની એની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા મૂકવા રૂપ છે એમ જો લઈએ તો પછી જીવ શું કરે છે એમ અહીંયા પ્રશ્ન કર્યો હતો. એટલે એ વાતને એ જ રીતે સમજાવી કે ભાઈ આ અધ્યવસાન હોવા છતાં પણ જીવ તો પોતાના રાગી કે વિતરાગી પરિણામના એ કારણે, પોતાના રાગી કે વિતરાગી પરિણામના કારણે એ ખરેખર એ રાગથી બંધાય છે અથવા તો વિતરાગી પરિણામને કારણે મુકાય છે. ત્યારે પેલો અધ્યવસાન છે એ કાંઈ એમાં કંઈ કરતો નથી. એટલે એ રીતે અહીંયા સમજાવ્યું કે હું બંધાવું છું, મુકાવું છું એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા મૂકવા એવી છે તે છે, પરંતુ જીવ તો આ અધ્યવસાનનો સદભાવ હોવા છતાં પણ, આ અધ્યવસાન છે છતાં પણ પોતાના સરાગ એટલે રાગ સહિત અથવા વિતરાગ પરિણામના અભાવથી, એવા પરિણામનો અભાવ નથી, એવા પરિણામના અભાવથી એવું પરિણામ નથી થતું, તો પછી એ બંધાતો પણ નથી અને મુકાતો પણ નથી. એટલે એ બંધાય છે, મુકાય છે એ તો પોતાના પરિણામથી બંધાય છે, મુકાય છે. જો સરાગ કે વિતરાગ પરિણામનો અભાવ છે તો એ બંધાતો પણ નથી અને મુકાતો પણ નથી, ભલે એ વખતે અધ્યવસાન હોય. કે છે કે પરંતુ જીવ તો આ અધ્યવસાનનો સદભાવ હોવા છતાં, આવું અધ્યવસાન હોવા છતાં પણ પોતાના રાગ સહિતના પરિણામનો અભાવ છે તો એ બંધાતો નથી, અને વિતરાગ પરિણામ થયા નથી તો એ મુક્ત થતો નથી. એટલે જીવનું બંધાવું એના સરાગ પરિણામને કારણે છે, અને જીવનું મુકાવું એના વિતરાગ પરિણામને કારણે છે. એ વખતે ભલે પેલા અધ્યવસાનનો સદભાવ હોય છતાં પણ જે થાય છે એ તો સરાગ પરિણામથી બંધાવું થાય છે અને વિતરાગ પરિણામથી મુકાવું થાય છે. એટલે કે છે કે પેલા અધ્યવસાનનો સદભાવ છે છતાં પણ જો એને સરાગ પરિણામનો અભાવ છે તો એ બંધાતો નથી, અને એ જ રીતે વિતરાગ પરિણામનો અભાવ છે તો એ મુક્ત થતો નથી, અને પોતાના સરાગ વિતરાગ પરિણામના સદભાવથી તે અધ્યવસાનો અભાવ હોવા છતાં પણ બંધાય છે, મુકાય છે. અધ્યવસાન ન હોય છતાં પણ એ પોતાના રાગી પરિણામને કારણે બંધાય છે અને વિતરાગી પરિણામને કારણે મુકાય છે, મુક્ત થાય છે. એ વખતે અધ્યવસાનનો અભાવ હોય, સદભાવ ન હોય અને અભાવ હોય તો પણ એ રીતે સરાગ પરિણામથી બંધાય છે અને વિતરાગ પરિણામથી મુકાય છે. માટે પરમા અકિંચિતકર હોવાથી, એટલે કે પરમા એ કાંઈ નહીં કરી શકતું હોવાથી શું અધ્યવસાન, અધ્યવસાન એ પરમા કાંઈ નથી કરી શકતું, પરમા અકિંચિતકર હોવાથી આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા જ છે. આવો અહીંયા ભાવ આશય રજૂ કરવામાં આવ્યો છે એવી અહીંયા ખૂબ સ્પષ્ટતા કરી છે. મૂળ વાત તો એટલી હતી કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી, તો એ કઈ રીતે અર્થક્રિયા કરનારું નથી એનું અહીંયા સ્પષ્ટીકરણ કર્યું કે એ અધ્યવસાનનો સદભાવ છે, એ અધ્યવસાન છે, અધ્યવસાન થયા છે, છતાં પણ જીવ બંધાય છે એ તો એના સરાગ પરિણામથી બંધાય છે, અને જો એને સરાગ પરિણામ નથી તો એ અધ્યવસાનનો સદભાવ છે તો પણ એ બંધાતો નથી, અને એ જ રીતે અધ્યવસાનનો સદભાવ છે છતાં પણ જો એ મુક્ત થાય છે તો એ વિતરાગી પરિણામ દ્વારા મુક્ત થાય છે, એ અધ્યવસાનના સદભાવ કે અભાવને કારણે એને નથી તો બંધાવવું થતું કે નથી મુકાવવું થતું. એટલે સરાગ પરિણામ નો અભાવ છે, અને ભલે એ વખતે અધ્યવસાન હોય તો પણ એ બંધાતો નથી. અધ્યવસાન એવા હોય કે જેને લીધે કર્મનો બંધ પડે આપણે એમ કહ્યું, પણ ત્યારે એના પરિણામ કેવા હોય, સરાગ પરિણામ હોય તો એને બંધ પડે, પણ અધ્યવસાનનો સદભાવ હોય છતાં પણ જો સરાગ પરિણામ નથી, રાગ સહિતના પરિણામ નથી, એટલે કે રાગ સહિતના પરિણામનો અભાવ છે તો એ બંધાતો નથી, અને એવી રીતે એને એવા અધ્યવસાન છે પણ એ વખતે એને વિતરાગી પરિણામનો અભાવ છે, વિતરાગી પરિણામ નથી થતા તો એ મુક્ત પણ થતો નથી. અને પોતાને જ્યારે વિતરાગી પરિણામ થાય છે તો એ વખતે અધ્યવસાન ન હોય, અધ્યવસાનનો અભાવ હોય છતાં પણ એ મુકાય છે, એ જ રીતે એને જ્યારે રાગ છે, સરાગ છે, એ વખતે અધ્યવસાનનો અભાવ હોય, અધ્યવસાન ન હોય તો પણ તે બંધાય છે. એટલે એ રીતે આ અધ્યવસાનો અકિંચિત કર છે, એ કાંઈ કરતા નથી. જીવનું બંધાવવું મુકાવવું તો એના સરાગ વિતરાગ પરિણામના સદભાવથી થાય છે. એટલે આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી, અધ્યવસાનમાં જે ભાવ પડ્યો છે એ પ્રમાણે ક્રિયા થતી નથી, એ પોતાની અર્થક્રિયા કરનારું આ રીતે નથી, તેથી મિથ્યા જ છે, આવો ભાવ આવો આશય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત કર કહેવાય છે. અધ્યવસાનમાં બાંધવાનો ભાવ હોય કે હું બાંધું, હું બાંધું, પણ જીવને બાંધું, પણ એ અધ્યવસાન કાંઈ કરતું નથી એટલે પેલો બંધાતો નથી. અધ્યવસાનમાં મુક્ત કરવાનો ભાવ હોય પણ એ અધ્યવસાન કાંઈ કરી શકતું નથી, પેલામાં કાંઈ કરતું નથી એટલે પેલાને મુક્ત કરાવતું નથી. એટલે અધ્યવસાન છે એ કાંઈ કરતું નથી, એટલે કહે છે કે જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત કર કહેવાય. એટલે આ અધ્યવસાન છે તે પણ અકિંચિત કર છે, અધ્યવસાન છે એ પણ કાંઈ કરતા નથી. અધ્યવસાનમાં જે ભાવ છે એવી અર્થક્રિયા થતી નથી. અધ્યવસાનમાં જે ભાવ છે, બાંધું કે મુક્ત કરું, એ પ્રમાણે જીવનું બંધાવું કે છૂટવું થતું નથી, તેથી તે એવી અર્થક્રિયા કરી શકતો નથી, એ પરમા કાંઈ કરી શકતો નથી, એટલે એ અકિંચિત કરે કહેવાય. સિદ્ધાંતમાં પહેલા પંડિતજી એમ સમજાવ્યું કે જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત કહેવાય છે. આ બાંધવા છોડવાનું અધ્યવસાન પણ પરમા કાંઈ કરતું નથી, કારણ કે તે અધ્યવસાન ન હોય તો પણ જીવ પોતાના સરાગ વિતરાગ પરિણામથી બંધ કે મોક્ષને પામે છે, સરાગ પરિણામથી બંધને પામે છે અને વિતરાગ પરિણામથી મોક્ષને પામે છે. અધ્યવસાન ન હોય તો પણ, એટલે અધ્યવસાન એટલે એવો ભાવ, બાંધવા છોડવાનો જે ભાવ, એવો ભાવ ન હોય તો પણ પોતાના સરાગ પરિણામથી બંધાય છે, વિતરાગ પરિણામથી જીવ મુક્ત થાય છે. એટલે એ અધ્યવસાન હોય કે ન હોય, જીવના પરિણામ તો એના પોતાના સરાગ અને વિતરાગ પરિણામને અવલંબે છે. એટલે અધ્યવસાન હોય તો પણ પોતાના સરાગ વિતરાગ પરિણામના અભાવથી સરાગ કે વિતરાગ પરિણામ એને થતા નથી, તો ભલે ને પેલું અધ્યવસાન હોય તો પણ એ કાંઈ બંધાતો નથી કે મોક્ષને પામતો નથી. આ રીતે અધ્યવસાન પરમાં કાંઈ કરતું નથી, એટલે એ અકિંચિતકર છે. અને એમ એ રીતે અધ્યવસાન પરમાં અકિંચિતકર હોવાથી સ્વ અર્થ ક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 157, ગાથા 267, ટીકા ઉપરનું પ્રવચન. એમાં છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે બીજાને હું બંધાવું છું, બીજાને બંધાવું એટલે બીજા કર્મથી બંધાય એને હું એવા બંધ તરફ લઈ જાઉં છું, હું એમને બંધાવું છું. બીજાને કર્મ બંધ થાય છે એ હું કરાવું છું, એમ હું બીજાને બંધાવું છું, અર્થાંત હું એમને પાપમાં નાખું છું એમ એમને કર્મબંધ કરાવું છું. બીજાને હું બંધાવું છું અર્થાંત પાપમાં નાખું છું, અને બીજાને છોડાવું છું અર્થાંત મુક્ત કરાવું છું. એવો તારો અધ્યવસાય એટલે એવા તારા પરિણામ છે, એવા પરિણામ હોવા છતાં પણ પેલા પરજીવ છે એ કાંઈ રાગી પરિણામ ન હોય તો બંધાતા નથી. તું તો એમ ઈચ્છે છે અને એમ પરજીવને બંધાવવા માંગે છે, છતાં પણ પેલા પરજીવ એ રાગી પરિણામ ન હોય તો બંધાતા નથી. અથવા તો તું તો પેલાને મુક્ત કરાવવા ઈચ્છે છે, તારો અધ્યવસાન એવો છે કે હું પરને મુક્ત કરાવું છું, પણ પેલા બીજાને એવા વિતરાગી પરિણામ ન હોય તો એ કાંઈ મુકાતા નથી. આ વસ્તુ સ્થિતિ છે. એટલે એનો અર્થ એ થયો કે તારા અધ્યવસાન એવા પરિણામ છે એ અર્થ ક્રિયા કરતા નથી, પોતાની ક્રિયા કરતા નથી, બીજાને બાંધવાની કે છોડાવવાની ક્રિયા એ અધ્યવસાન કાંઈ કરી શકતા નથી. એ બીજાનું બંધાવવું છૂટવું એ તો એમના પરિણામને અવલંબે છે. જો એમના પરિણામ રાગી છે, સરાગ પરિણામ છે, તો એ બંધાય છે, અને એમના પરિણામ વિતરાગ છે એટલે કે વિતરાગી પરિણામ છે તો એ છૂટે છે. આવી વસ્તુ સ્થિતિ છે. ત્યાં તારા પરિણામ, તારા અધ્યવસાય શું કરી શકે? એ પ્રાણી, પેલો જીવ, એ તો પોતાના રાગના પરિણામ વિના બંધાશે નહીં અને પોતાના એવા વિતરાગતાના પરિણામ વિના મુકાશે પણ નહીં, મુક્ત થશે પણ નહીં. 158મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે વળી જો કદીક બીજા જીવને બંધાવવાના કે મુકાવાના તારા પરિણામ ન હોય તો પણ તે બીજો જીવ પોતાના સરાગ પરિણામથી બંધાશે. તારા એવા પરિણામ નથી, તને એવા અધ્યવસાન નથી કે પેલા જીવને તું બાંધે, તે છતાંય પેલો જીવ એ એના કરાર પરિણામથી બંધાશે. તારો પેલા બીજા જીવને બાંધવાનો અધિવસાન નથી, તે છતાં પણ પેલો જીવ પોતાના સરાગ પરિણામથી બંધાશે. અને એ જ રીતે તારા અધિવસાન એવા નથી કે તું બીજાને છોડાવે, તે છતાં પેલો જીવ એના પોતાના વિકરાગી પરિણામથી છૂટશે, મુક્ત થશે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. ત્યાં તારું શું કર્તવ્ય છે? એટલે કે તું આવા અધિવસાન કરે છે, એ અધિવસાન જે પોતાનું કાર્ય કરી શકતા નથી એવા અધિવસાન તું કરે, એથી કાંઈ થતું નથી, એટલે તારું તો કાંઈ કર્તવ્ય રહેતું નથી. આ વાત સમજ્યા વિના દુનિયા આખી સંસારમાં અનંત કાળથી રખડી મરે છે. જગતના બધા જીવો બીજાને કાંઈક પોતે કરાવી શકે છે એવી ઊંધી મિથ્યા માન્યતાને કારણે સંસારમાં ભ્રમણ કરે છે, અનંત કાળથી ભ્રમણ કરે છે. અહીંયા આજ 158મા પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે આચાર્ય દેવે આમાં ગજબની ખૂબી નાખી છે. શું ખૂબી નાખી છે? પૂર્તિ કહે છે કે તારા પર જીવોને બંધાવા મુકાવવાના અધ્યવસાન ન હોય તોય પેલા પરજીવો તો પોતાના સરાગ વિકરાગ પરિણામને કારણે બંધાય મુકાય છે. તારા એવા અધ્યવસાન ન હોય, બીજાને બાંધવું કે બીજાને છોડાવવું એવા અધ્યવસાન ન હોય તો પણ પેલા જીવો પરજીવો તો પોતાના સરાગ વિકરાગ પરિણામને કારણે, સરાગ પરિણામ છે તો બંધાય છે, વિતરાગ પરિણામ છે તો મુકાય છે. અને તને પરજીવોને બાંધવા મૂકવાના પરિણામ હોય, તને એવા અધિવસાન હોય કે પરને બાંધવું કે છોડાવું, મુક્ત કરાવું, તો પણ પેલા પરજીવો તો પોતાના સરાગ કે વિતરાગ પરિણામ વિના બંધાતા પણ નથી અને મુકાતા પણ નથી. પેલા પરજીવો એમને સરાગ પરિણામનો અભાવ છે તો એ બંધાતા નથી, એ જ રીતે એમને વિકરાગી પરિણામનો અભાવ છે તો એવા વિકરાગી પરિણામ વિના એ મુકાતા પણ નથી, મુક્ત થતા પણ નથી. ભલે ને તું એવા અધ્યવસાન કરે કે એમને હું છોડાવું, મુક્ત કરાવું, મોક્ષ પમાડું, પણ એથી શું? એટલે કે તારા અધ્યવસાન પરમાં કાંઈ કરતા નથી. આવી વાત છે. માટે પરમા અકિંચિતકર હોવાથી, કાંઈ પણ કરતા નહીં હોવાથી, આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી એ વાત આ રીતે સિદ્ધ થાય છે. અને તેથી એ મિથ્યા જ છે, એ અધ્યવસાન મિથ્યા જ છે, આવો અહીંયા કહેવાનો આશય છે. આગળ 159મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, જો તો ખરો ભગવાન કે અહીં શું કહે છે? આ કહે છે તારું અધ્યવસાન પરમા તદ્દન અકિંચિત કર છે. તારું અધ્યવસાન પરમા કાંઈ કરતું નથી, અર્થાંત પરમા કાંઈ પણ કરી શકતું નથી. જેમ તારા સુખ દુઃખના પરિણામમાં વિષયો અકિંચિત કર છે. જો આ એક બીજી વાત છે, તારા સુખ દુઃખના પરિણામ થાય છે એમાં વિષયો કાંઈ કરતા નથી. પ્રવચન સાર ગાથા 67માં આ વાત આવી છે. વિષયો છે એ વિષયોમાં રહ્યા, એ ખરેખર તને સુખ કે દુઃખના પરિણામ કરાવતા નથી, એટલે તારા સુખ દુઃખના પરિણામમાં વિષયો અકિંચિત કર છે. વિષયો તારા સુખ દુઃખના પરિણામના કરતા નથી. અહીંયા વાત જે ગાથામાં ચાલે છે એના ઉપરથી આ વાત પ્રવચન સારની ગાથા 67માં આવી છે, એ વાતને ગુરુદેવે સાથે લઈ લીધી છે અને એની સમજ આપી છે. કે ભાઈ તને જે સુખ દુઃખના પરિણામ થાય છે, તને સુખ દુઃખ લાગે છે, એવા તારા પરિણામોની અંદર વિષયો છે એ કાંઈ કરતા નથી. વિષયો તો અકિંચિત કર છે, વિષયો તારા સુખ દુઃખના પરિણામના કરતા નથી. તને સુખ કે દુઃખ જે ઉપજે છે એ પેલા વિષયોને કારણે નહીં, ભલે એ વખતે વિષયો હોય, નિમિત્ત કારણ તરીકે ભલે હોય, પણ છતાં પણ એ વિષયો તારા સુખ દુઃખના પરિણામ કરવા વાળા નથી, એ તને સુખ દુઃખ આપવા વાળા નથી. તેવી રીતે અહીંયા આ ગાથામાં વાત કરી છે કે તારું અધ્યવસાન પરમા કાંઈ કરતું નથી. જેમ પેલા વિષયો તને સુખ દુઃખના પરિણામ કરનારા નથી, તેવી રીતે તારું અધ્યવસાન પરમા કાંઈ કરવા વાળું નથી. પરમા કાંઈ કરતું નથી એટલે અકિંચિત કર છે. પરદ્રવ્યની ક્રિયા કરવામાં, પરદ્રવ્યની ક્રિયા નિપજાવવામાં તારું અધ્યવસાન અકિંચિત કર છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં પાંચમી લીટીમાં કહે છે કે ભગવાન કુનકુંદાચાર્ય સંવંત 49માં ભગવાન સિમંદર પ્રભુ પાસે સહદેહે ગયા હતા અને ત્યાં 8 દિવસ રહ્યા હતા. ત્યાં પ્રભુની વાણી સાંભળી અને ત્યાં એમણે શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ પણ કર્યા, ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ઘણી સ્પષ્ટતાઓ પ્રાપ્ત કરી અને ત્યાંથી આવીને આ સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રો બનાવ્યા છે. એવા એ કુનકુંદાચાર્ય ભગવાન કહે છે, તો સિમંદર પ્રભુની પાસેથી આવેલી વાત છે, સિમંદર પ્રભુ પાસેથી આવેલો આ સંદેશ છે કે આત્મા પરદ્રવ્યમાં કાંઈ પણ કરવા અકિંચિત કર છે. આ આત્મા બીજા દ્રવ્યમાં, પરદ્રવ્યમાં કાંઈ પણ કરવા અકિંચિત કર છે, કાંઈ કરી શકતો નથી. પરજીવોની દયા પાળવામાં આત્મા અકિંચિત કર છે અને પરજીવોને મારવામાં પણ આત્મા અકિંચિત કર છે. આત્મા પરની દયા પાળી શકતો નથી, પરને અભયદાન આપી શકતો નથી, પરને મૃત્યુમાંથી બચાવી શકતો નથી. કેમ કે પેલાનું આયુષ્ય છે તો એ બચે છે, એટલે આ આત્મા બીજાને બચાવે એ વાત છે જ નહીં. પેલાનું આયુષ્ય નથી તો એ બચતો નથી, એ વાત તો આપણે પહેલા સમજી લીધી છે. એ પરને મારી પણ શકતો નથી, પેલાનું આયુષ્ય છે તો બચી જાય છે. આવી વસ્તુસ્થિતિની મર્યાદા છે કે પરદ્રવ્યની કોઈ ક્રિયા આત્મા કરી શકતો નથી, આત્મા પરદ્રવ્યમાં અકિંચિત કર છે. એટલે એના અધ્યવસાન છે એ અધ્યવસાન પણ પરમા કાંઈ કરતા નથી, ભલે એને એવા શુભ કે અશુભ ભાવ આવે, પરમા કાંઈક કરવાના ભાવ આવે, પણ એ ભાવ કાંઈ કરતા થઈ અને પેલામાં કાંઈ કરી દે એમ તો થતું નથી. એના ભાવ એની પાસે રહ્યા, પેલા પરમાં એ કાંઈ કરે છે એમ તો છે નહીં. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ પરદ્રવ્યની ક્રિયા થાય એમાં એ નિમિત્ત તો છે ને? ગુરુદેવ કહે છે કે નિમિત્ત છે એની કોણ ના પાડે છે, પણ નિમિત્ત પરમા કાંઈ કરતું નથી. પરની દયા પાળવાની વાત કરી, પરને બચાવવાની વાત કરી અને એમાં એમ કહ્યું કે આત્મા કાંઈ કરી શકતો નથી, અકિંચિત કર છે, માત્ર એને એવો ભાવ થાય, પરને બચાવવાનો, પરને અભયદાન આપવાનો ભાવ થાય. એટલે કોઈએ પૂછ્યું કે એ ભલે બચાવી નથી શકતો પણ એને ભાવ થાય છે એટલે એ નિમિત્ત તો ખરો ને? ગુરુદેવ કહે છે કે નિમિત્ત છે એની કોણ ના પાડે છે, પણ નિમિત્ત પરમા કાંઈ કરે છે એ વાત નથી, નિમિત્ત પરમા કાંઈ કરતું નથી. પરની ક્રિયામાં આત્મા અકિંચિત કરશે, નિમિત્ત પરની ક્રિયામાં કાંઈ કરતું નથી એમ વાત છે. જો નિમિત્ત પરમાં કાંઈ કરે છે એમ જો માનો તો પછી એ નિમિત્ત નહીં રહે, એ ઉપાદાન થઈ જશે. પછી નિમિત્તમાં ઉપાદાનમાં કોઈ ફેર જ નહીં રહે, નિમિત્ત તરીકે રહી શકશે જ નહીં. નિમિત્ત પરમાં કાંઈ કરે છે એમ જો માનો તો નિમિત્ત જ ન રહે. હા, વાતને બરાબર પકડવાની છે. આત્મા અને જે ભાવ વિભાવ ભાવ થાય છે, જે અધ્યવસાન થાય છે, અધ્યવસાનમાં હું બીજાને મારું છું એવો ભાવ થાય છે, તો એ અધ્યવસાન, જે મારવાના ભાવવાળું અધ્યવસાન, એ કાંઈ બીજાને મારી શકતું નથી. એટલે કે એ અધ્યવસાન અર્થક્રિયા કરી શકતું નથી, એટલે એ અકિંચિત કર છે, એ કાંઈ કરી શકતું નથી એમ કહ્યું. પહેલા એને એમ કહ્યું કે એ અધ્યવસાન દ્વારા પરમાં કાંઈ થતું નથી એટલે એ મિથ્યા છે, અને એવા અધ્યવસાનને લીધે ઉલટો અધ્યવસાન કરનારને કર્મનો બંધ પડે છે એટલે એનું નુકસાન થાય છે. પેલા પરનું તો કાંઈ નુકસાન થતું નથી. અને અહીંયા એ અધ્યવસાનની વાત કરી કે એ અધ્યવસાન એ અકિંચિત કર છે, કાંઈ કરી શકતું નથી, એ રીતે વાત લીધી. એ કાંઈ કરી શકતું નથી એટલે એ અર્થક્રિયા કરી શકતું નથી, આ રીતે સમજાવ્યું. આગળ પાના નંબર 160 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ, આ શરીર હાલે છે, વાણી થાય છે, તો એમાં આત્મા નિમિત્ત છે. પણ આત્મા શરીરને હલાવે છે તેમજ વાણી બોલે છે એમ નથી. જો નિમિત્તની વાતની વધારે સ્પષ્ટતા કરી કે નિમિત્ત કાંઈ કરે છે એમ નથી, જ્યારે આ શરીર હાલે છે, વાણી થાય છે, તો એમાં આત્મા નિમિત્ત છે. પણ આત્મા શરીરને હલાવે છે તેમજ વાણી બોલે છે એમ નથી. આત્મા કાંઈ વાણી કાઢતો નથી, વાણીનું કાર્ય વાણી દ્વારા થાય એમાં આત્માને શું, શરીરના કામો શરીર દ્વારા થાય એમાં આત્મા શું કરે, કાંઈ કરતો નથી. એ હું કરી શકતો હોત તો એ આ શરીરને વૃદ્ધ થવા દેત જ નહીં, એને ગરડું થવા દેત નહીં, એને રોગિષ્ટ થવા દેત જ નહીં. અરે, આ શરીરને કે મરવા દેત નહીં, એની સાથે ને સાથે જ રહેત. આત્મા શરીરને હલાવી શકતો નથી, વાણી પણ આત્મા બોલી શકતો નથી. તેવી રીતે પરજીવની રક્ષા, આ પોતે જે શરીર સાથે રહ્યો છે એનું તે કાંઈ કરી શકતો નથી, તો પછી બીજાનું તો ક્યાંથી કરે. એટલે કહે છે કે તેવી રીતે જેમ આ શરીરનું કાંઈ કરી શકતો નથી, તેવી રીતે પરજીવની રક્ષા કે એની દયા પણ એ પાળી શકતો નથી. એટલે એ પરજીવની રક્ષા એના કારણે થાય, તેમાં બીજો જીવ નિમિત્ત હોય પણ તે એની રક્ષા કરી દે છે એમ નથી. કોઈ ની રક્ષા કોઈ બીજો અન્ય કરે છે એમ નથી, નિમિત્ત કાંઈ કરે છે એમ નથી. એવો ભાવ થાય આ જીવને બીજાની રક્ષાનો ભાવ થાય, પણ એ નિમિત્ત કહેવાય, પણ એ નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત અકિંચિત કર છે, તે પરમા કાંઈ કરી શકતું નથી. ભગવાન આત્મા પરદ્રવ્યની ક્રિયા કરવામાં અકિંચિત કર છે, એ કાંઈ કરનારો નથી. આગળ પાંચમા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શ્રી જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે જ્ઞાની ધર્માત્મા સંકિતિને પરજીવોને મારવા બચાવવાના પરિણામ આવે એવા વિકલ્પ થાય, પણ પરજીવોને હું મારી બચાવી શકું છું એમ તે માનતા નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિ સંકિતિ છે, જ્ઞાની છે, ધર્માત્મા છે, એમને કોઈ વિકલ્પ થાય પણ એ એમ માનતા નથી કે હું પરજીવોને બચાવી શકું કે મારી શકું છું. એમને પણ એવો વિકલ્પ આવે, બચાવવાનો વિકલ્પ આવે છે, નથી આવતો એમ નથી, પણ એ માનતા નથી કે હું બચાવી શકું છું. એ જીવ બચ્યો છે તો એ એમ જ કહે છે, એમ જ માને છે કે એ એના આયુષ્યને કારણે બચ્યો છે. એ એમ માનતા નથી કે મેં એને બચાવ્યો છે, કે હું બચાવી શકું છું, અથવા તો હું કોઈને મારી શકું છું એમ પણ એ માનતા નથી. અરે એ વિકલ્પ આવ્યો છે, બચાવવાનો વિકલ્પ આવ્યો છે, તો એ વિકલ્પના સ્વામી પણ થતા નથી. ત્યાં પછી પરની ક્રિયાના સ્વામી તો ક્યાંથી થાય? એ વિકલ્પ પોતાને આવે છે, તો વિકલ્પના સ્વામી પણ થતા નથી. કોણ? જ્ઞાની ધર્માત્મા સંકિતિ, એવા એ જ્ઞાની પુરુષ એ વિકલ્પના સ્વામી થતા નથી. કેમ કે વિકલ્પ આવ્યો છે એ તો પોતાના પુરુષાર્થમાં એ વખતે હજી એટલી નબળાઈ છે માટે આવ્યો છે. એટલે એ વિકલ્પને કાંઈ પોતાનું સ્વરૂપ માનતા નથી, પોતાનો સ્વભાવ માનતા નથી, એટલે વિકલ્પના સ્વામી થતા નથી. ત્યાં પછી પરની ક્રિયાના તો સ્વામી ક્યાંથી થાય? તો પર જીવ મળ્યા કે બચ્યા તેમાં હું નિમિત્ત માત્ર છું. જો નિમિત્ત માત્ર છું, અહીંયા એમ વાત કરી છે, નિમિત્ત કરતા નહીં, નિમિત્ત માત્ર છું. નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતામાં ફેર છે. કરવાવાળું નિમિત્ત નથી, નિમિત્ત કાંઈ કરતું હોતું જ નથી, એટલે નિમિત્ત માત્ર છું એમ એ જ્ઞાની જાણે છે. જ્યારે અજ્ઞાનીને, અજ્ઞાનીને તો હું કરું છું, પરની ક્રિયાનો કરનારો હું છું એમ કરતા બુદ્ધિ છે. જ્યારે જ્ઞાની તો પોતાને થયેલા વિકલ્પના અને તે કાળે તેના નિમિત્તે થયેલી પરની ક્રિયાના જ્ઞાતા જ છે, એના કરતા થતા નથી. નિમિત્ત કરતા નહીં, નિમિત્ત માત્ર. નિમિત્ત કરતા અને નિમિત્ત માત્રમાં આ રીતે મોટો ફેર છે. આગળ 161માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, નિમિત્તની વાત નીકળી એટલે હવે ઉપાદાનની પણ વાત કરતા કહે છે કે અત્યારે ઉપાદાન અને નિમિત્તની બહુ મોટી ચર્ચા ચાલે છે. ચાલે છે ને, લોકો પંડિતો પણ હજી કેટલીક વાર ગોથા ખાય છે. એટલે ગુરુદેવ કહે છે કે અત્યારે ઉપાદાન અને નિમિત્તની બહુ મોટી ચર્ચા ચાલે છે. ચાલે છે ને, ઉપાદાન એટલે દ્રવ્યની પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતા. શું કહ્યું? ઉપાદાન એટલે દ્રવ્યની પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતા. તે એની જન્મ ક્ષણ છે અને એનાથી પર્યાય જન્મે છે, ઉત્પન્ન થાય છે. પણ નિમિત્તથી થાય છે એમ ત્રણ કાળમાં નથી. નિમિત્ત છે, નિમિત્ત છે નથી એમ નહીં, નિમિત્ત છે. છે તો ભલે છે, પણ નિમિત્ત પરમા કાંઈ વિલક્ષણતા કરતું નથી. પરમા એ કાંઈ ફેરફાર કરતું નથી, એ પરમા અકિંચિત કર છે. નાના નાના ઉદાહરણો આપી અને ગુરુદેવ આ વાતને ખૂબ દ્રઢ કરાવે છે. કેમ કે નિમિત્ત અને ઉપાદાન સંબંધી હજી ઘણાને ગૂંચવાળા છે. ગુરુદેવ એક સરસ વાત અહીંયા નાનું ઉદાહરણ આપી અને સમજાવે છે. કહે છે કે જુઓ, આ પાણી ગરમ થાય છે, તે પાણી પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતાથી થાય છે. એટલે કે ગરમ થાય છે તો એ પોતાની પર્યાયની તત્કાલીન એટલે એ વખતેની જે યોગ્યતા છે એ યોગ્યતાથી એ ગરમ થાય છે. તે કાળે બહાર અગ્નિનું નિમિત્ત છે, પણ અગ્નિ પાણીને ગરમ કરે છે એમ છે નહીં. કેમ કે અગ્નિ દ્રવ્ય જુદું છે અને પાણી દ્રવ્ય જુદું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં એ સિદ્ધાંત છે. એટલે જ્યારે પાણી ગરમ થાય છે, પાણીની જે ઠંડા રૂપ અવસ્થા હતી એમાંથી ગરમ રૂપ અવસ્થા થઈ એવી અવસ્થા બદલાય છે, તો એ વખતે નિમિત્ત તરીકે અગ્નિ છે. પણ અગ્નિ પાણીને ગરમ કરે છે એમ છે નહીં. પાણીની ગરમ અવસ્થાનો અગ્નિ કરનારો કરતા નથી. પાણી પહેલા ઠંડુ હતું અને હવે ગરમ થયું એ પોતાની પર્યાયના ઉપાદાનથી, નિજ શક્તિથી ગરમ થયું છે એની એ સમયની એવી યોગ્યતા, પાણીની એવી એ સમયની એવી પર્યાય, ગરમ પર્યાય થવાની એવી યોગ્યતારૂપ ઉપાદાનથી એને નિજ શક્તિ કહી, એનાથી એ ગરમ થયું છે એટલે એવી પર્યાય થઈ છે, એની જન્મક્ષણથી થયું છે. એમાં અગ્નિ નિમિત્ત અવશ્ય છે, અગ્નિ નિમિત્ત નથી એમ નહીં, અગ્નિ નિમિત્ત છે, જરૂરથી અગ્નિ નિમિત્ત છે, પણ નિમિત્તે પાણીને ગરમ કર્યું નથી. આવી વાત છે. થોડુંક શરૂઆતમાં અઘરું લાગે, પરંતુ જ્યાં જ્યાં અઘરું લાગે ત્યારે દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરવો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, તો આ એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલે કેવી રીતે? આપણને ભલે દેખાય એવું લાગે પણ વાસ્તવમાં એમ નથી. દ્રવ્યની પર્યાય બદલાય એમાં અન્ય દ્રવ્ય કાંઈ કર્યું છે એમ હોતું નથી, પણ જ્યારે આ દ્રવ્યમાં પર્યાય બદલાય એ વખતે જે બીજું દ્રવ્ય છે એ નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય, યોગ્ય નિમિત્ત એ વખતે હોય, પણ એ નિમિત્તે એ કાર્ય કર્યું છે એમ નથી. અગ્નિ કરતા થઈને પાણીને ગરમ કરે છે એમ નથી, પણ પાણીની પર્યાય બદલાઈ અને એ ગરમ થયું છે તે વખતે અગ્નિ નિમિત્ત છે. અને ઉપાદાન તો શું છે? તો કે પાણીનું પોતાનું ઉપાદાન છે. કેવું ઉપાદાન? પાણીમાં પણ પછી આગળ વધારે સ્પષ્ટતા કરી છે. એ તત્કાલીન યોગ્યતા રૂપ ઉત્પાદન છે, તત્કાલીન યોગ્યતા રૂપ ઉપાદાન લીધું છે. અહીંયા ગઈકાલે પણ આવી એક વાત આપણે કરી છે કે એ પર્યાય છે, એ પૂર્વની જે પર્યાય છે એ નિશ્ચયથી ઉપાદાન છે, અને જે દ્રવ્ય છે, ત્રિકાળ દ્રવ્ય છે, એ વ્યવહારથી ઉપાદાન છે. એ વાત આપણે ગઈકાલે કે એની પહેલાના દિવસે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. એટલે અહીંયા પણ આ રીતે જ વાત મૂકી, કેમ કે ગુરુદેવે શરૂઆત જ એ રીતે કરી કે ઉપાદાન એટલે દ્રવ્યની પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતા. પેલું દ્રવ્ય ધ્રુવ છે એની વાત નથી લીધી, એને દ્રવ્યને આપણે એનું ઉપાદાન કારણ કહીએ છીએ એ વ્યવહારથી કહ્યું છે, પરંતુ એ તત્કાલીન યોગ્યતા છે, તત્કાલીન યોગ્યતા એ પર્યાયની, એ સમયની, એ યોગ્યતા એનું ઉપાદાન કારણ નિશ્ચયથી છે, અને એ પર્યાય એની જન્મક્ષણ છે. એટલે એને અહીંયા લેતા ગુરુદેવ કહે છે કે પાણીની ગરમ અવસ્થાનો અગ્નિ કરતા નથી. પાણી પહેલા ઠંડુ હતું અને હવે ગરમ થયું, એ પોતાની પર્યાયના ઉપાદાનથી, નિજ શક્તિથી ગરમ થયું છે, એની જન્મક્ષણથી થયું છે, એમાં અગ્નિ નિમિત્ત અવશ્ય છે, પણ નિમિત્તે પાણીને ગરમ કર્યું નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ. પ્રત્યેક દ્રવ્યની જે સમયમાં જે પર્યાય થવા યોગ્ય હોય તે સમયમાં તે જ થાય છે. તે સમયે પરવસ્તુ નિમિત્ત હોય, પણ નિમિત્ત ઉપાદાનની પર્યાયને કરે છે અથવા તેમાં કાંઈ વિલક્ષણતા કરે છે એ વાત ખોટી છે, એ વાત સાવ ખોટી છે. નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે એ વાત બિલકુલ ખોટી છે. બનારસી દાસે ઉપાદાન નિમિત્તના દોહામાં લખ્યું છે કે ઉપાદાન બલ જહાં તહા નહીં નિમિત્ત કો દાવ. નિમિત્તનો દાવ આવતો જ નથી. સાદા શબ્દોમાં કહીએ તો નિમિત્તનો દાવ હોય જ નહીં. ઉપાદાન એવું બળવાન છે કે નિમિત્તનો દાવ આવતો જ નથી. એટલે કહેવું શું છે કે જ્યાં ત્યાં, એટલે કે સર્વત્ર, જ્યાં ને ત્યાં એટલે બધે જ, અર્થાત બધે જ સર્વત્ર પ્રત્યેક દ્રવ્યની જે જે પર્યાય થાય છે ત્યાં તે દ્રવ્યની નિજ શક્તિથી એટલે ઉપાદાનના બળથી એ પર્યાય થાય છે, તેમાં નિમિત્તનો કોઈ દાવ નથી, નિમિત્ત એમાં કાંઈ કરતું નથી, અર્થાંત નિમિત્ત પર વસ્તુમાં અકિંચિત કર છે. ગુરુદેવ કહે છે કે આ તો મહા અલૌકિક સિદ્ધાંત છે, જેની સમજમાં તે સિદ્ધાંત બેસી જાય એના ભાગ્યની શી વાત, તેનું તો મહાકલ્યાણ થઈ જાય. જેને આ વાત બેસી જાય છે એનું તો કલ્યાણ થઈ જાય, કેમ કે આ તો પરમ સત્ય છે, એને ધીરજપૂર્વક શાંતિથી બેસાડવાનું છે. જે ઇન્દ્રિયો દ્વારા જાણપણું થાય છે, ઇન્દ્રિયો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે, એનો જ વિશ્વાસ કરવો અને બીજાનો વિશ્વાસ ન કરવો, બીજાને માનવી નહીં, એવી આડોળાઈ છોડીને આ મહાપુરુષોએ જે વાત કરી છે એનો વિચાર કરવો, એને તર્ક દ્વારા પહેલા સમજવું અને પછી પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને સમ્યક દર્શન પ્રગટ કરી અને એને એવા ભાવને બરાબર યથાર્થ આત્મસાત કરવા. કેમ કે આત્માનું જ્ઞાન થતા પછી બીજું બધું સહેલાઈથી સરળતાથી સમજાઈ જાય છે, અને સમ્યક દર્શન થતા, સમ્યક જ્ઞાન થતા, સ્વરૂપનું જ્ઞાન થતા એવું જ્ઞાન સહેલાઈથી થઈ જાય છે. એટલે કહે છે ગુરુદેવ કે આ અલૌકિક સિદ્ધાંત, કયો અલૌકિક સિદ્ધાંત? કયો? કે નિમિત્ત કાંઈ કરતું નથી. એ પાણી ગરમ થયું તો એ અગ્નિથી નથી થયું, પણ એ પાણીની એવી તત્કાલીન યોગ્યતાને કારણે થયું છે. આ વાત બરાબર બેસી જાય અને એમ થાય કે ના, બધું બરાબર જ છે, એમ જ છે, તો એમ સમજવું કે ઘણી સ્પષ્ટતા થઈ છે. એટલે ગુરુદેવ કહે છે કે એ જેની સમજમાં બેસી જાય તેના ભાગ્યની શી વાત, તેનું તો મહાકલ્યાણ થઈ જાય. આ શરીર, મન, વાણી, કુટુંબ, પરિવાર ઇત્યાદિ સર્વ પરદ્રવ્યની ક્રિયા હું કરી શકતો નથી, એમ જેને અંતરમાં બેસી જાય તેની દ્રષ્ટિ સર્વ પરદ્રવ્યથી ખસીને ભગવાન જ્ઞાયક સ્વભાવી આત્મામાં લાગી જાય અને ત્યારે તેને મિથ્યાત્વનો નાશ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. આવો અદ્ભુત સિદ્ધાંત અને અદ્ભુત અંતરતત્વ છે. હું કાંઈ કરી શકતો નથી, મને વિભાવ ભાવ આવ્યો ને હું પરનું કાંઈ કરું એવો ભાવ આવ્યો, એ વાત જુદી છે, પણ એ ભાવ ખરેખર કાંઈ કરી શકતો નથી, એ ભાવ પેલામાં પહોંચીને કાંઈ કરે એમ નથી. એટલે કે એ ભાવમાં જે વાત છે એ થતી નથી. બચાવવાનો ભાવ છે તો એવી અર્થક્રિયા એ ભાવ કરી શકતો નથી, એ પરમા કાંઈ કરી શકતો નથી. આ શરીર જેની સાથે આ જીવ રહ્યો છે એ એનાથી જુદું છે, આ મન, આ વાણી, એ બધું એનાથી જુદું છે. અને જ્યારે શરીર, મન, વાણી એ પણ પોતાથી જુદું છે તો પછી કુટુંબ, પરિવાર એ બધું તો એનાથી ઘણું છેટું રહી ગયું. એટલે એ બધા એનાથી જે જુદા છે એ બધા પર છે, પરદ્રવ્ય છે, અને એવા પરદ્રવ્યોના કાર્યો એમની અંદર હું કાંઈ પણ કરું એ શક્ય જ નથી. એ વાત જેને અંતરમાં બેસી જાય એને પછી કરતા ભાવ રહેતો નથી, કેમ કે પછી પરમા હું કરી શકતો નથી તો પરમા કરવાની પછી એને બુદ્ધિ રહેતી નથી કે મારે ક્યાં કાંઈ કરવાનું છે, હું પરમા કરી શકતો જ નથી તો પછી. એટલે પરમા હું કરું, હું કરું એ વાત નીકળી જાય છે, એટલે બધેથી પાછો ફરી એને સ્વ તરફ વળે છે. તેની દ્રષ્ટિ સર્વ પરદ્રવ્યથી ખસીને ભગવાન ત્રિકાળ જ્ઞાયક છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એના તરફ જાય છે અને એનો આશ્રય કરતા વિદ્રાગી પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે. આવું અદ્ભુત અંતરતત્વ છે. ભાવાસ ઉપરના પ્રવચનમાં કહે છે કે જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિતર કહેવાય છે. જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિતકર કહેવાય છે. જો આ મહાસિદ્ધાંત કહ્યું, હેતુ એટલે કારણ, હેતુ નામ કારણ કહેવાય ખરું, પણ તે કાંઈ પણ ન કરે તો અકિંચિતકર છે. એ કાંઈ કરે નહીં તો એ અકિંચિત કરશે, નિમિત્ત કારણ અકિંચિત કરશે, કેમ કે તે પરમા કાંઈ કરતું નથી. નિશ્ચય વ્યવહારમાં પણ નિશ્ચયનો હેતુ કારણ વ્યવહાર છે એમ શાસ્ત્રમાં આવે છે. કારણ સો વ્યવહારો એમ આવે છે ને, એટલે નિશ્ચયનો હેતુ કારણ વ્યવહાર છે એમ શાસ્ત્રમાં આવે છે. તેમાં પણ આ જ સિદ્ધાંત છે કે વ્યવહાર છે તે હેતુ છે, પણ તે કાંઈ નિશ્ચયને કરતું નથી, અર્થાંત એ અકિંચિત કરશે. જે કોઈ કારણ નિમિત્ત હોય અથવા હેતુ પરનું કાંઈ પણ ન કરે તે અકિંચિત કહેવાય. જે કોઈ કારણ નિમિત્ત વા હેતુ પરનું કાંઈ પણ ન કરે, બીજાનું કાંઈ પણ ન કરે તે અકિંચિત કહેવાય. નિમિત્ત પરનું કાંઈ પણ ન કરે તે અકિંચિત કહેવાય. છેલ્લી બે લીટીમાં કહે છે કે ભાઈ, તારા પરિણામ એવા હોય કે આને હું બંધાવું કે આને હું મુકાવું, એવા તારા પરિણામ હોય, એવા અધ્યવસાન હોય, તો પણ એ સામો જીવ પોતાના સરાગ ભાવ વિના, પોતાના રાગ ભાવ વિના બંધાય નહીં અને પોતાના વિતરાગ ભાવ વિના મુકાય નહીં. આગળ કહે છે 163માં પાના ઉપર કે વળી હું આને બંધાવું મુકાવું એવા તારા પરિણામ ન હોય, એવા તારા પરિણામ હોય નહીં, એવા અધિવસા તને હોય નહીં, તો પણ પેલો સામો જીવ છે એ પોતાના રાગથી બંધાય છે અને પોતાના વિતરાગી ભાવથી મુકાય છે. સરાગી ભાવથી બંધાય છે અને વિતરાગી ભાવથી મુકાય છે. આ પ્રમાણે પરના બંધ અને મોક્ષમાં તારો અધ્યવસાય અકિંચિત કરશે, એટલે કે કાંઈ કરવા વાળો નથી, એ કાંઈ કરી શકતો નથી, માટે તે મિથ્યા છે, નિરર્થક છે. 163માં પાના ઉપર અહીંયા છેલ્લે ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જીવના પરને દુઃખી સુખી કરવાના, પરને મારવા જીવાડવાના કે પરને બંધાવા મુકાવાના અધ્યવસાન છે, તે અધ્યવસાન પરમા કાંઈ કરી શકતા નથી એટલે અકિંચિત કર હોવાથી પોતાની પ્રયોજનભૂત ક્રિયા, સ્વ અર્થ ક્રિયા કરતા નથી, માટે તે મિથ્યા છે. અલબત્ત તે અધ્યવસાય પોતાના અનર્થ માટે સફળ છે, એવા અધ્યવસાયને કારણે પોતાને કર્મનો બંધ પડશે, પણ પરમા ક્રિયા કરવામાં એ અધ્યવસાય નિષ્ફળ હોવાથી મિથ્યા છે. તો આ રીતે આપણે ગાથા 267 અહીંયા પૂરી કરીએ છીએ. આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.